તારીખ 30/3/1988 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 348 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 265
જે વિષયની રુચિ હોય છે એ વિષય પ્રત્યેનો પુરુષાર્થ, તેને અનુસરતો, રુચિને અનુસરતો પુરુષાર્થ સહજ જ પ્રવર્તે છે. પુરુષાર્થને સીધું ન સમજાય એને રુચિથી સમજી શકાય એવો વિષય છે. અહીંયા આત્મરુચિની વાત છે કે આત્માની જેને રુચિ છે, સ્વભાવની જેને રુચિ છે, ગુણની રુચિ છે, એ રુચિ જ્યારે ઉગ્ર થાય છે ત્યારે પુરુષાર્થ થવો સહજ જ લાગે છે. અને રુચિની મંદતા એ કઠણ લાગે છે. પુરુષાર્થને એવી રીતે કેવી રીતે જીવ જોવે છે એના ઉપર એની રુચિ કેવી પ્રવર્તે છે એનું આ લક્ષણ બતાવ્યું છે. જ્યારે જીવને એમ લાગે કે પુરુષાર્થ કરવો ઘણો કઠિન છે, આત્મ પુરુષાર્થ ઘણી અઘરી વાત છે, એવું જ્યારે જ્યારે એને લાગ્યા કરતું હોય ત્યારે એણે એમ જાણવું જોઈએ કે આત્માની રુચિ ઘણી મંદ પડી ગઈ છે. આત્મકાર્ય કરવાની રુચિ ઘણી મંદ પડી ગઈ છે એ એનું લક્ષણ છે. જે જીવને આત્મરુચિ વિશેષ ઉગ્રપણે પ્રવર્તે છે તેને પુરુષાર્થના વિષયમાં જરા પણ કઠિનતા લાગતી નથી, એને સહજ માત્રમાં પુરુષાર્થ થાય એવું લાગ્યા કરે છે. આમ પુરુષાર્થનું સહજપણું કે પુરુષાર્થનું કઠિનપણું રુચિ અનુસાર સમજાય છે, રુચિ અનુસાર લાગે છે, સમજાય છે એના કરતા અહીંયા તો લાગે છે. અનુભવ પ્રકાશમાં દીપચંદજીએ લીધું છે કે કોઈ એમ કહે કે આ કાળમાં સ્વરૂપાનુભવ બહુ કઠણ વાત છે તો તે આત્માની રુચિને મટાડનાર બહિરાત્મા છે. સ્વરૂપની ચા મટાડનાર, ચા કહો કે રુચિ કહો, સ્વરૂપની ચા શબ્દ વાપરો, સ્વરૂપની ચા મટાડનાર બહિરાત્મા છે એવું વાત છે. તો એનો અર્થ શું થયો? ત્યાગ કરી શકે છે પણ જો અનુભવની વાત આવે તો વચનાતીત ને વિકલ્પાતીત વાત છે. એ તો બહુ ઊંચી વાત છે અને આ કાળમાં એ બની શકે એવું નથી, કોઈને અનુભવ થાય એમ દેખાતો નથી. કેમ કે પોતે એમ વિચાર કરે છે કે મેં આટલું બધું ત્યાગ્યું 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 એટલું ત્યાગ્યું કે હું દીક્ષા લઈને મુનિ થઈ ગયો, તો પણ અનુભવ થતો નથી. માટે એમ દેખાય છે કે આ કાળમાં અનુભવ નહીં થતો હોય પંચમ કાળ. અથવા કોઈ નીચેનો ત્યાગ કરે ત્યારે એમ વિચારે કે આ કાળમાં એને જ અનુભવ થતો હશે કે જે મુનિ દશામાં આવતા હોય છઠ્ઠે સાતમે ગુણસ્થાને જ અનુભવ થતો હશે. તો કોઈ એમ વિચારે કે બારમે ગુણસ્થાને જ અનુભવ થતો હશે. અથવા તો સ્વરૂપાનુભવની વાત કોઈ કરે ત્યારે એને એમ લાગે કે આ વસ્તુ અઘરી છે, કઠણ છે, અત્યારે થઈ શકે એવી નથી, બહુ ઊંચી વાત છે, ત્યારે એમ સમજવું કે એ સ્વરૂપની ચા મટાડનાર છે, સ્વરૂપને એને અરુચિ થઈ છે અને એનું બહિરાત્મપણું છે એ તીવ્ર થયું છે. બહિરાત્મા તો અનાદિથી છે જ, પણ એ કેવો બહિરાત્મા છે એનું વિશેષણ વાપર્યું કે જેને સ્વરૂપની રુચિ બહુ દૂર થઈ ગઈ છે, અરુચિ વ્યક્ત થઈ ગઈ છે, એવો એ બહિરાત્મા છે. સ્વરૂપની અરુચિ પ્રસિદ્ધ કરનાર એ બહિરાત્મા. એ અભિપ્રાય અનુસાર અહીંયા પૂજ્ય બહેનશ્રીનું વચન છે, એ અભિપ્રાય અનુસાર વચન છે. દીપચંદજીનો જે અભિપ્રાય છે એ અભિપ્રાય અનુસાર આ વચન છે. કોને કઠણ લાગે છે? પુરુષાર્થ કહો, પુરુષાર્થ અનુસાર સ્વરૂપાનુભવ કહો. કોને કઠણ લાગે છે? કે જેને રુચિ મંદ પડી ગઈ, મધુર ભાષા વાપરી, જેને રુચિનું ઠેકાણું નથી, અરુચિ થઈ છે, એને કઠણ લાગે છે, મંદ પડી ગઈ છે અથવા કઠણ લાગે છે. મંદ પડી ગઈ છે એમ કહો કે અરુચિ થઈ છે. મુમુક્ષુ હોય અથવા તો ધર્મના ક્ષેત્રમાં અનેક પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિ કરતા હોય તો એને રુચિ નથી એમ કહે તો જરા કઠોર લાગે છે, એમના આત્માની રુચિ જ નથી, કઠોર લાગે છે. તો એને મધુર ભાષામાં એમ કહે, એમની પદ્ધતિ છે કઠોર ભાષામાં ન કહે, એમની રુચિ એની મંદ પડી ગઈ છે એટલે એને કઠિન લાગે છે, મંદ રુચિવાન જેવી છે એટલે કઠિન લાગે છે. કેમ કે રુચિની જેને ઉગ્ર રુચિ વર્તે છે એને તો સહજ માત્રમાં પુરુષાર્થ થઈ શકે છે એવું લાગે છે, બરાબર એવું લાગે જ છે એને, એવો વિચાર આવે છે ને, પણ એવું એને લાગે છે. ના, ખરેખર તો એને અરુચિ થઈ ગઈ છે, પણ જરા સોફ્ટ લેંગ્વેજ જેને કહેવાય, મીઠી ભાષા, રુચિ મંદ પડી ગઈ છે એટલે એમ લાગે છે બહુ અઘરું છે પુરુષાર્થ કરવો, એ બહુ કઠણ છે, બહુ પુરુષાર્થ અઘરો છે એવું જે લાગ્યા કરે છે એની અરુચિને પ્રસિદ્ધ કરનારા વચનો છે. સ્વરૂપ પ્રત્યે ઉદ્ધત છે, હા એ તો ક્રોધી છે, ઉદ્ધત છે, પછી અરુચિમાંથી તો બધું નીકળે. સ્વરૂપ પ્રત્યે એને આનંદ ગંજે એ કહ્યું, દ્વેષ અરોચક ભાવ, આત્મા પ્રત્યેનો દ્વેષ છે, અરોચક ભાવ એ આત્મા પ્રત્યેનો દ્વેષ છે. અથવા સીધું કહીએ કે જેને આત્માનો પુરુષાર્થ બહુ કઠણ લાગે છે એને આત્મા પ્રત્યે દ્વેષ થઈ ગયો છે. પછી આત્મા પ્રત્યે દ્વેષ થાય એ આત્મા પ્રત્યે ઉદ્ધતા જ કરે ને, ઉદ્ધતા કરે, અવગણના કરે, અનાદર કરે, બધા શબ્દો એને લાગુ પડે છે, બરાબર. બીજા ઉપર તો કોઈ દ્વેષ કરે કે ભાઈ મને પ્રતિકૂળ વર્તે છે, પણ આ પરમાત્માને તો પ્રતિકૂળ વર્તવું એ પ્રશ્ન જ અસ્થાને છે. ઉલટાનું પ્રગટ થવું એવો એનો સ્વભાવ હોવાથી એને કારણ પરમાત્મા એવું નામ અપાય છે. જો કે કારણ કાર્ય પણ એનામાં નથી, અકારણ અને અકાર્ય પણ એ સદાય ત્રિકાળ ધ્રુવ રહે છે, પણ કારણનો ઉપચાર આપવો હોય તો કારણ પરમાત્મા તરીકે એનો ઉપચાર દેવાય છે. પરમાત્મા દિશા પ્રગટ કરવાના કારણ સ્વરૂપે પોતે છે. એના ઉપર રુચિ, જેમ કે કોઈ સજ્જન હોય, કોઈના પ્રત્યે ક્યાંય પણ જરા પણ કોઈના પ્રત્યે વિમુખ થવાનું જેની પ્રવૃત્તિ ન હોય, વિરુદ્ધ જવાની જેની પ્રવૃત્તિ ન હોય, પોતાનું જ કરતા હોય તોય પણ એના પ્રત્યે દ્વેષ કરે, તો આ પરમાત્મા પ્રત્યે, એથી સર્વ નિર્દોષ સર્વથા નિર્દોષ પરમાત્મા પ્રત્યે દ્વેષ કરે છે. કેવી રીતે દ્વેષ કરે છે કે એની અરુચિ પ્રગટ કરીને દ્વેષ કરે છે. તો પરિણામને નું માપ પોતાને સમજાય એટલા માટે સ્પષ્ટ વાત લીધી છે કે કઠણ લાગે ત્યારે સમજવું કે રુચિની મંદતા અથવા અરુચિ છે, અને સહજ લાગે ત્યારે સમજવું કે કંઈક પુરુષાર્થ હવે બરાબર કામ કરતો થયો છે. રુચિ મંદ પડી જતા આડે અવળે ચડી જાય, પછી તો એ રુચિ એટલે અરુચિત થઈ છે, એટલે વિપર્યાસ વધ્યો છે ત્યારે જીવ આડે અવળે ચડી જાય છે. માર્ગે આવવાને બદલે એ ઊન માર્ગે ચડી જાય છે, આડે અવળે ચડી જાય છે એટલે ઊન માર્ગે ચડી જાય છે. સાચા માર્ગે જવાના બદલે ખોટા માર્ગે ચડી જાય છે, અને ત્યારે એને અઘરું લાગે, ત્યારે એને આત્મકાર્ય કરવું એ અઘરું લાગે. અથવા કોઈ એમ કહે કે ભાઈ કેમ તમે આવું બધું કર્યા કરો છો, આત્માનું કરો ને, તો કે બહુ અઘરી વાત છે, એ ન થાય ત્યાં સુધી આ તો કરીએ. જ્યાં સુધી આત્માનુભવ ન થાય ત્યાં સુધી તો શાસ્ત્ર વાંચીએ, આપણે બીજા ટિપ્પણી શા માટે કરીએ. શાસ્ત્ર સ્વાધ્યાયની આપણે ક્રિયા ચાલે છે, બાહ્ય ક્રિયા દેખાય એવી, તો કે જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી શાસ્ત્ર સ્વાધ્યાય તો કરીએ. એટલે એનો અભિપ્રાય જે થઈ જાય છે, અભિપ્રાયનો દોષ આમાંથી ઉત્પન્ન થાય છે કે અનુભૂતિ તો બહુ ઊંચી ચીજ છે, એ કંઈ બહુ સહેલી ચીજ નથી કે સહેલાઈથી થઈ જાય, એ તો ઘણી ઊંચી વાત છે, એ થવી જરા કઠણ છે, એ ન થાય ત્યાં સુધી શાસ્ત્ર સ્વાધ્યાય કર્યા કરીએ. વ્યવહાર શ્રદ્ધા નથી, 449 એટલા માટે કહે કે એને દર્શનમોહ તીવ્ર થવાનો એ અભિપ્રાય છે, એ અભિપ્રાયને લીધે એનો દર્શનમોહ તીવ્ર થઈ જાય છે, એટલે એને શ્રદ્ધાના વ્યૂ પોઈન્ટથી જવાબ આપ્યો છે, શ્રદ્ધાના એંગલથી જવાબ આપ્યો છે. વાત ઊંડી કરી છે, સમજે તો ઘણી ઊંડી વાત કરી છે, અને એ વાત એવી છે કે એમાં એ આડે ઓળે ચડી જાય છે, એટલે પછી એમાં જ લાગ્યો રહે છે. જે એણે નક્કી કર્યું હોય અનુભવનો પુરુષાર્થની દિશામાં આગળ વધવાને બદલે, એણે જે નક્કી કર્યું હોય કે હું આમ કરું, હું આમ આ ક્રિયા કરું, આ ક્રિયા કરું, જે ક્રિયા એણે વિચારી હોય કરવાની, બસ એની એ ક્રિયા કરે છે, એટલે આડે ઓળે ચડી ગયો. પછી અનુભવના પુરુષાર્થની દિશા બંધ રાખે અને જે કાંઈ કરવા લાગી ગયો એ ગમે ત્યાં આડે ઓળે ચડી ગયો, પછી શાસ્ત્ર વાંચતો હોય કે ગમે તે યથાર્થ ખ્યાલ ના આવે ત્યાં સુધી યથાર્થ ખ્યાલ લેવાનો પ્રયત્ન કરે. એ તો નિમિત્ત છે, ક્યારે કે અંદરમાં ઓળખવાનો, જ્ઞાન લક્ષણથી ઓળખવાનો પ્રયત્ન કરે ત્યારે. જો પોતે ઓળખવાનો પ્રયત્ન ન કરે તો આ ગમે એટલું વાંચન કરે, 11 અને 9 પૂર્વ પર્યંતનું વાંચન બેકાર, એને ઓળખવાનું નિમિત્ત નહીં થાય. ખરેખર તો એટલા માટે સમયસારમાં એક બહુ ઊંચો સિદ્ધાંત, મહત્વનો સિદ્ધાંત બંધતિકારમાં લીધો છે, 373 ગાથા, કે શાસ્ત્ર અધ્યયનનું ફળ શું, કે ભિન્ન આત્માની અનુભૂતિ કરવી તે શાસ્ત્ર અધ્યયનનું ફળ છે. આત્માની અનુભૂતિ કરવી એમ ન લીધું, રાગાદિથી અથવા પરથી ભિન્ન આત્માનો અનુભવ કરવો તે શાસ્ત્ર અધ્યયનનું ફળ છે. તો એનો અર્થ એમ થયો કે અનુભવ તો કરવો બાકી છે તો ભિન્નતા કરશ કે નહીં? શાસ્ત્રનું અધ્યયન કરીને ભેદ જ્ઞાન કરે છો કે નહીં, ભિન્નતા કરે છો કે નહીં? તો શાસ્ત્ર અધ્યયન નિમિત્તભૂત છે. જો ભિન્નતા ન કરે તો શાસ્ત્ર અધ્યયન નિમિત્તભૂત નથી, એનું શાસ્ત્ર અધ્યયન નકામું છે, કાંઈ કાર્યકારી નથી. હા, એમને ચોપડા તું કોઈ દુકાનના ચોપડા ફેરવે દુકાને જઈને ખાતા હોયના, અને કોઈ મંદિરમાં જઈને શાસ્ત્રના પાના ફેરવે, બેમાં કાંઈ ફેર નથી.
રુચિ ક્યાં છે એની ઉપર
ઘણું લાગે ત્યારે સમજવું કે રુચિ આત્મા બાજુ નથી. એને એમ લાગવું જોઈએ કે મારું કાર્ય કરવું છે, મને મારો જ અનુભવ કરવો છે, હું હયાત છું એનો અનુભવ કરવો છે, મારી હયાતીને વેદવી એનું નામ અનુભવ છે. તો એમાં વળી અઘરું શું? પ્રયત્ન છે, પ્રયત્ન સાધ્ય છે, પ્રયત્નથી સહેલું છે. તથારૂપ પ્રયત્ન કરવામાં આવે તો થાય, થાય ને થાય રહેવું છે. ન પ્રયત્ન કરે જીવને તો ન થાય, એનો બીજો કોઈ ઉપાય નહીં. અથવા ઊંધો પ્રયત્ન કરે તો એને એ અઘરું લાગે. અને આત્મરુચિ વધતા સહેલું લાગે. બીજી વાત કરતા કરતા એ વાત કરી દીધી કે રુચિ વિપરીત જાય ત્યારે આડે ઓળે ચડી જાય, અથવા કોઈને કોઈ કાર્ય કરવામાં ફસાઈ જાય, બાહ્ય કાર્યમાં બાહ્ય ક્રિયામાં ફસાય. પછી શાસ્ત્ર વાંચન પણ બાહ્ય ક્રિયા છે, અને ઉપવાસ કરવો એ પણ બાહ્ય ક્રિયા છે. માત્ર ઉપવાસ કરવો તે જ બાહ્ય ક્રિયા છે, અને શાસ્ત્ર વાંચન બાહ્ય ક્રિયા નથી એમ માનવા જેવું કોઈ ભૂલ કરે છે કે આપણે ક્યાં ઉપવાસ એકટાણામાં પીડ્યા છે. આપણે તો જ્ઞાનની ક્રિયા કરીએ છીએ, શાસ્ત્ર વાંચીએ છીએ, જ્ઞાનાભ્યાસમાં લાગેલા છે. એ પણ અંતરંગ રૂચિના અભાવમાં કોરી બહારની ક્રિયા છે, અને એનાથી પણ જરા લાભ થતો નથી. બંને બાહ્ય ક્રિયામાં એક સરખી રીતે તો શું થાય? બીજા નવરા નથી થતા એટલે એમ કે વાંચતા નથી, વિચારતા નથી એને એમ કે. શ્રીમદજીએ કહ્યું કે કર વિચારતો પાપ, અથવા જો સુવિચારણા પ્રગટ થાય, પ્રગટે જો સુવિચારણા તો પ્રગટે જ્ઞાન, તે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પરિનિર્વાણ. તો વિચારણા આત્માની વિચારણા કરે, એવી વિચારણા કરે કે જેનાથી સ્વરૂપની ઓળખાણ થાય. વિચારણા ન કરે તો ક્યાંથી થાય? કે વિચારવાની ભૂમિકામાં ઓળખાણ થાય છે એટલે વિચાર કરવાનું, વાંચવાનું, વિચારવાનું. પણ વિચારે એને અંદર ઓળખાણ ન કરે તો એને એમ કરીશ કે આ વિકલ્પ કરીને હું કરીશ, તારા વિકલ્પ વધી જશે. શાસ્ત્ર વાંચતા વાંચતા તારા વિકલ્પ વધી જશે, પછી અપ્રયોજનભૂત પ્રશ્ન ઉઠશે. શું કે અનુભવ થાય એમાં ધર્મનું વેદન થાય કે પર્યાયનું વેદન થાય, પ્રશ્ન ઉઠે છે ને. અનુભવ કેમ થાય એમ ન પૂછે, પણ અનુભવ થાય તો પર્યાય નું વેદન થાય કે ડ્રાઈવ નું વેદન થાય? પ્રશ્ન બતાવે છે કે કેટલા ક્યાં વધી ગયા છે, કઈ બાજુ વધી ગયા છે, એ પ્રશ્ન પોતે જ પ્રસિદ્ધ કરે છે. એ બધી ગડબડ થાય છે, તર્ક વિતર્ક ઉઠા કરે. અમે તો અનુભવની ચર્ચા કરીએ છીએ પણ અનુભવમાં એ તર્ક વિતર્ક ખોટા ઉઠે છે.
આ વાત એવી છે કે જેને ચોણ કોઈ પણ જીવને, પાત્ર જીવને
ચોંટ લાગે એવી વાત છે. ચોંટ લાગે એવી વાત છે ને ચોંટ નથી લાગતી, લક્ષણ ખોટું છે, લક્ષણ સારું નથી, ચોંટ લાગવી જ જોઈએ. અને એ પોતાના અનુભવથી વાત કરે છે, પોતાને સાંભળતા ચોંટ લાગી છે, ચોંટ લાગી છે પછી પોતે આગળ ઝડપથી વધી શક્યા છે, વિદ્યા છે, એટલે પોતાના અનુભવથી વાત કરે છે. કે આવી અસાધારણ વાત, આવી જોરદાર આત્મહિતની વાત, આવી સ્પષ્ટ આત્મહિતની વાત, અને જીવને ચોંટ લાગતી નથી, તો પછી કાર્ય થવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. પોતે પ્રમાદ કરે તો દુર્ગમ થાય, અને પોતે ઉગ્ર પુરુષાર્થ કરે તો પામી જવાય છે, બધે પોતાનું જ કારણ છે. એ પણ ખુલી દઉં, કારણ કે ખરેખર કારણ પોતાનું છે, ન તો અનુકૂળતાનું કારણ છે, ન તો પ્રતિકૂળતાનું કોઈ કારણ છે. કેમ કે ચારેય ગતિના સંગની પંચેન્દ્રિય જીવો પુરુષાર્થ કરીને પામે છે, તો પછી કોઈ પણ પ્રકારના અનુકૂળતા અને પ્રતિકૂળતાના બહાના એ બીજાના ઉપર આરોપ કરવાનો અને દોષ ઓઢાડવાની વાત છે. પોતાના પ્રમાદે પોતાને દુર્ગમ એટલે અઘરું લાગે છે, કઠિન લાગે છે, અને પોતે પ્રમાદ ખંખેરીને પુરુષાર્થ કરવામાં પ્રેરાય તો પામી જતા વાર લાગતી નથી. વિશેષતા એ છે કે જીવને અજ્ઞાન અંધકાર અનાદિકાળના છે, અનાદિકાળના સંસ્કાર છે, ઊંધા અજ્ઞાનના, અને અંધકાર અનાદિનો છે, પણ પાત્રતામાં આવતા વાર લાગતી નથી. જેને આત્માની જ પ્રાપ્તિ કરવી છે એવી ભાવના જાગે છે ત્યારે એને પાત્રતામાં આવતા વાર લાગતી નથી. એ ભાવનાથી એ જ એની પાત્રતા તત્કાળ પ્રગટ થઈ, તે જ કાળે ને પાત્ર જીવ પામે છે. પાત્ર સિવાય કોઈ પણ પ્રકારનો જીવ પામતો નથી. તો એ રીતે જુઓ તો મોક્ષ માર્ગ કેટલો સરળ છે, એ રીતે મોક્ષ માર્ગ આટલો બધો સરળ છે. એના બદલે એમ વિચારે કે દુર્ગમ છે, બહુ આ તો ઘણો અગમ નિગમની વાત છે, અનંતકાળ સુધી પ્રાપ્ત થયો નથી. અનંતકાળે પણ પ્રાપ્ત ન થયો હોય તો અઘરો હોય તો જ અનંતકાળે પ્રાપ્ત ન થાય, એમ અરુચિને પોષણ કર્યા કરે. કઠિન હોય તો જ અનંતકાળે પ્રાપ્ત ન થાય, માટે ખરેખર અઘરો છે, ખરેખર કઠણ છે એમ કરીને અરુચિને પોષણ કર્યા જોઈએ. અનંતકાળે નહીં પ્રાપ્ત થયો હોવા છતાં જો પ્રાપ્ત કરવાનું જ એક ધ્યેય માત્ર હોય તો પ્રાપ્ત કરવો સુગમ છે અને સરળતાથી પ્રાપ્ત થાય છે, ન થાય એવું નથી. હા, એમ જ છે, પોતાને પોતાને ગુણની રુચિ પ્રગટ નથી, ગુણની રુચિ પ્રગટ નથી તો અવગુણની રુચિ એને ચાલુ છે. બરાબર, ચોંટ લાગવી જ જોઈએ એમ છે. ખરેખર તો ચોંટ લાગવી જોઈએ. જેમ કોઈ માણસ ઘણું નુકસાન થાય તો તે બરદાસ્ત કરવા તૈયાર નથી, સહન કરવા તૈયાર નથી, તો આમાં કઈ થોડું નુકસાન આત્માની અરુચિ એ પોતાના નીલ પરમેશ્વર પદનો અનાદર છે, એ કોઈ થોડું નુકસાન નથી. અથવા જેના ગર્ભમાં નરક નિબોધના અનંતા ભવો પીડ્યા છે એને આત્માને અરુચિ કહે છે, એને મિથ્યાત્વ કહે છે. બધા એના જ નામ છે, એક જ પર્યાય નામ. મિથ્યા દર્શન કહો, દર્શન મોહ કરો, આત્માની અરુચિ કહો. જ્યાં જ્યાં દર્શનમાં વધે ત્યાં આત્માની અરુચિ વધે. શું ત્યાં દર્શન ન વધે ત્યાં આત્માની અરુચિ વધે. એવું થઈ જાય, વિશેષ વધારે થાય ત્યારે એવું થઈ જાય. દેવ ગુરુ શાસ્ત્ર ના વિરાજના ના પરિણામ, સત્પુરુષ પ્રત્યેના વિરાજના ના પરિણામ, એ પણ અરુચિના જ દ્યોતક છે. અરુચિને પ્રસિદ્ધ કરે છે. પ્રમાદ કરે એટલે શું? કે પુરુષાર્થ, સહજ આત્મ પ્રત્યે પુરુષાર્થ ચાલવાનું ન થાય એમને બીજા કાર્યોમાં લાગ્યો રહે તે પ્રમાદ છે. પ્રમાદ રહે એટલે સુસ્ત થઈને પડ્યો રહીએ, નવરો હોય છતાં કાંઈ કામ કરે નહીં, એને અહીંયા પ્રમાદ લૌકિક પ્રમાદ નથી કહેતા. મંદ કષાય હોય તો પ્રમાદમાં જાય છે, એવું નથી કે તીવ્ર કષાયને જ પ્રમાદ કહેવાય. એ પ્રમાદ છે, એ પ્રમાદ છે. અથવા તો એને જે ઉત્સાહ આત્મ પુરુષાર્થનો, જે ઉત્સાહ અંતર્મુખી પુરુષાર્થનો, જે ઉત્સાહ અને વેગ આવવો જોઈએ એ પ્રકારમાં નથી આવતો. સીધે સીધું કહીએ તો જ્ઞાન માત્ર છું એમ અંદરથી જોર આવવું જોઈએ, એવું જોર નથી આવતું. ને અન્ય ભાવ પ્રત્યે જોર આવે છે, અન્ય ભાવમાં ઉત્સાહ આવે છે, એ બધો પ્રમાદ છે. એ આત્માની અરુચિ છે એમ કહો કે એ બધો પ્રમાદ છે એમ કહો, બધું એક જ છે. પોતે પ્રમાદ કરે તો દુર્ગમ થાય છે, અને પોતે ઉગ્રા નહીં તો એટલો એ પડખુલી હોય છે. પોતે એ કરે છે, પાછો કોઈના માથે દોષ ઉઠાડીશ નહીં તો શું કરીએ? આવા સંયોગો થયા, શું કરીએ? આવા 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 બધા કારણો ઊભા થઈ ગયા એટલે અમે કાર્ય ન કરી શક્યા, એ વાત ખોટી છે. કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં આત્માનું કાર્ય આત્મામાં અંદરમાં કરવાનું હોવાથી બહારના કોઈ પણ પ્રસંગોને અંદરમાં દખલ થવાની પહોંચ નથી, કે એ કાર્ય કોઈ રોકી શકે એવું કોઈ દ્રવ્ય ભાવથી બની શકતું નથી. એને ક્યાં બાના કાઢવાનો? પોતે જો પોતે કરે તો થાય એવું છે, ને પોતે નથી કરતો માટે નથી થતું. પોતે જ કારણ છે, આ વાત પ્રવચન છે. કારણ હોય તો પોતે છે, એટલે જવાબદારી પણ પોતાની જ છે. અનિમતમાં એક શ્લોક આવે છે, ગીતાનો એક શ્લોક છે કે પોતે જ પોતાનો શત્રુ છે ને પોતે જ પોતાનો મિત્ર છે, એવું એક શ્લોક આવે છે. પોતે જ પોતાનો શત્રુ છે અને પોતે જ પોતાનો મિત્ર છે. શત્રુ અહિત કરે તે શત્રુ, કે પોતે જ પોતાનું અહિત કરે છે માટે પોતે જ પોતાનો શત્રુ છે. હિત સાધક તે મિત્ર, કે પોતે જ પોતાનું હિત કરે તો પોતે જ પોતાનો મિત્ર છે. એટલી તો બુદ્ધિથી વિચારી શકે છે, એની મતમાં પણ પોતે જ કારણ છે, બીજું કોઈ કારણ નથી. અથવા જે જે જીવો નિમિત્ત કરતા પણ માને છે તે પોતાને પોતાના ગુણદોષમાં કારણ છે એમ પોતાને સમજી શકતા નથી. જેની દ્રષ્ટિ નિમિત્તાધીન છે, જે નિમિત્તને કરતા તરીકે સ્વીકારે છે, એ પોતે જ કારણ છે, ગુણમાં કે અવગુણમાં, સાધક કે બાધકપણામાં, એ વાત નહીં સ્વીકારી શકે. જ્યારે પોતે દોષ કરશે ત્યારે બીજા ઉપર નાખશે, ફલાણાએ આમ કર્યું ને માટે મારા આવા પરિણામ છે, એ વાત સાચી નથી. પોતાના પરિણામ સારા થવા કે માઠા થવા એનું કારણ ખરેખર પોતે જ છે. સામો સંયોગ, બીજો જીવ, કોઈ પણ પ્રકારનો સંયોગ ખરેખર કારણ નથી. બધે પોતાનું જ કારણ છે, બે બાજુ સવળાયમાં કે અવળાયમાં કારણ તો પોતાનું જ છે. પણ જીવની એવી ઉલટી ટેવ પડી છે કે જો નુકસાન જાય અથવા ખોટું કામ થાય, ભૂલ થાય, તો એ તરત કારણ બીજાનું ઉભરશે. કોના કારણે છે? પોતાની બધી જોશી જ નહીં, પોતાની ભૂલ થઈ હશે તો નહીં જોડે. કોને કોના કારણથી કોની ભૂલથી આ ગડબડ થઈ એ શોધશો. અને જો સફળતા મળે તો મેં કર્યું એમ મૂળમાં આટલું તો મેં કર્યું હતું ને, પછી ભલે બીજું બધું બીજાએ કર્યું પણ મૂળમાં તો હું જ છું ને, એમ એને થઈ જાય. અથવા કોઈ પણ જગ્યાએ એને એ રીતે બીજાના કાર્યમાં પોતે અને મારા કાર્યમાં કોઈ બીજા, એમ બે દ્રવ્યની એકતા બુદ્ધિમાં આ ગડબડ ઊભી થાય છે. પણ પોતે જ કારણ છે, બીજું કોઈ પોતાના કાર્યમાં કારણ થઈ શકતું. નફા મારે છો, જે કાંઈ કામ કરે છો એ સુખ માટે કરે છો, તો કહે છે કે સુખનું ધામ તો આત્મા છે. અનંત અનંત સુખ નિધાન આત્મામાં પીડ્યા છે, જેને કોઈ હદ નથી એટલું સુખ ભરેલું છે, બેહદ સુખ ભરેલું છે, જેની કોઈ સીમા નથી એટલું સુખ, સુખના ભંડારમાં એટલું સુખ છે કે સુખનો કોઈ પાર નથી, એટલો અપાર 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 સુખ છે એવો આત્મા છે. અને આજ એક આત્માને આત્મામાં આકર્ષિત થવાની મોટામાં મોટી સંપત્તિ છે. આત્મગુણોની, અનંત આત્મગુણોની આત્મામાં જે સંપત્તિ છે, એમાં જે આ સુખ છે એ એક મોટી આકર્ષણની સંપત્તિ છે. સુખને લઈને જીવ આકર્ષાય છે, આ એક એની સ્વભાવગત ચીજ છે. જ્યાં ખોટું સુખ સુખ નથી પણ માનેલું ખોટું સુખ છે, ત્યાં પણ જીવનું આકર્ષણ રોકી શકાતું નથી. તો અનંત અનંત સુખ છે એવું જો એને એની મોજૂદગીને હૈયાતી, અનંત સુખના ધામની હૈયાતી એને વિશ્વાસ આવે કે હૈયાત છે આ વસ્તુ મારામાં, તો એને એ તરફનું આકર્ષણ રોકી ન શકાય એવું ઉત્પન્ન થાય થાય ને ન થાય એવું બને. અને કેવું નિરાકુળ સુખ પાછું, જગતના જે કલ્પેલા સુખ છે એમાં તો એકલી આકુળતા છે, અથવા જીવ બળે છે એની અંદર સળગે છે, ઈચ્છાની આકુળતામાં જીવ બળે છે, સળગે છે, આકુળિત થાય છે. અહીંયા એ પ્રકાર નથી, અહીં તો એકદમ અંદરમાં ઠરીને ઠામ થઈ જાય. ભગવાનની પ્રતિમા જોઈએ છે ત્યારે તો સાક્ષાત ભગવાન નથી અહીંયા, ઠરીને ઢીમ થઈ ગયા છે. કેમ કે અંદરમાં સુખનું નિધાન, સુખના ધામમાં બિરાજમાન થઈ ગયા છે. નિરાકુળપણે અનંત સુખને પ્રગટ કરીને ભોગવે છે એવું સુખનું ધામ આત્મા છે. એને અંગ્રેજીમાં મેગ્નેટિક પ્રોપર્ટી કહેવાય છે. આત્માની એ મેગ્નેટિક પ્રોપર્ટી છે, ખેંચે છે પરિણામને એ બાજુ ખેંચીને લઈ જાય છે. એને વિશ્વાસ આવવો જોઈએ કે ખરેખર મારામાં અનંત સુખ હૈયાત છે. પ્રગટશે ત્યારે હૈયાત છે એમ નહીં, પણ અત્યારે જ આ ક્ષણે મારામાં અનંત સુખની હૈયાતી છે. પછી ક્યાંય અપેક્ષા કર, સુખ માટે અપેક્ષિત વૃત્તિ એની ઊભી થાય નહીં. પછી તો બીજી તરત જ ખબર પડે છે કે જેટલું પરિણામ બહાર નીકળે છે એટલે આકુળતા ને દુઃખ નો જન્મ થાય જ છે. દુઃખ દુઃખ જન્મતા જ એ આકુળતા એ પોતે દુઃખનું સ્વરૂપ છે. એવું જેટલો પરિણામ બહાર ગયું એ દુઃખને સાથે લઈને જ ગયો, તત્કાળ દુઃખની ઉત્પત્તિ થઈ થઈને એ પ્રત્યક્ષ થઈ જાય છે અનુભવથી. સુખને દુઃખ તો અનુભવનો વિષય છે, વિચારીને નક્કી કરવાનો વિષય નથી. પણ અનુભવીને નક્કી કરવાનો વિષય છે. તો એ ત્યાં પ્રત્યક્ષ અનુભવ છે, એટલે એ કલ્પનામાં આવવાનું એને બનતું નથી. અને આનંદ સુખના ધામને તો એ પ્રત્યક્ષપણે, મોજુદપણે, હયાતપણે એ જુએ છે. પ્રત્યક્ષ હયાતી જેની જુએ છે એમાં શંકા શું? જેની હયાતી પ્રત્યક્ષ જણાય એમાં શંકા શું? એમાં અવિશ્વાસ શું? એમાં પછી કોઈ અવિશ્વાસ શંકાનું કારણ રહેતો પ્રત્યક્ષ હયાતી જણાય એટલે એ સુખ છે એને કોઈ આવરણ થોડું છે? સુખ સ્વભાવને આવરણ થોડું છે? આવરણથી પરોક્ષ છે, પણ સુખ સ્વભાવને આવરણ થોડું છે કે નહીં? સુખ સ્વભાવને આવરણ નથી. ગુરુદેવ શ્રી કહેતા ને કુંકુંદાચાર્ય દેવે એમ કે મહાવિદેયમાંથી આવી અને પ્રવચન સારની રચના કરી તો બધા તીર્થંકરોની ભક્તિ કરી, જાણે પોતાનો કોઈ દીક્ષાનો પ્રસંગ હોય. શું તો એવી રીતે બધા તીર્થંકરોને પ્રત્યેકની અને સમૂહની ભક્તિ કરી, એમાં સિદ્ધોની પણ ભક્તિ કરી, અરિયંતોની ભક્તિ કરી, તીર્થંકરોની ભક્તિ કરી, સિદ્ધોની ભક્તિ કરી. કે સિદ્ધ પરમાત્મા તો સિદ્ધાલયમાં બિરાજે છે, આ વિષય ઉપર ગુરુદેવ જરા ખીલાતા કે સિદ્ધ પરમાત્મા તો સિદ્ધાલયમાં બિરાજે છે. નહીં, મેં મારા જ્ઞાનના સામર્થ્યથી એ સિદ્ધ પરમાત્માને મારા મતિશ્રુત જ્ઞાનમાં નીચે ઉતાર્યા છે. એટલે ખરેખર એ સિદ્ધાલયમાં બિરાજતા નથી, પણ અત્યારે માને મને ભક્તિનો ભાવ ઉલસો છે તો મારા મતિ જ્ઞાનમાં અને શ્રુત જ્ઞાનમાં બિરાજે છે, મારા આત્મામાં બિરાજે છે. અનંતા સિદ્ધો એને લઈ આવ્યો નીચે, પોતાનો જ્ઞાનનો ઉપયોગ એને નીચે લઈ આવે છે. જ્ઞાનનો ઉપયોગ ત્યાં જાય છે એમ વાત ન કરી,
સિદ્ધ ભગવાન,
સિદ્ધ ભગવાનને નીચે ઉતાર્યા છે એમ વાત કરી. એમ આત્મા કહે છે કે સામર્થ્ય સ્વરૂપ છે ને, તો કે સામર્થ્ય સ્વરૂપ છે એટલે એને પરોક્ષ પ્રત્યક્ષનો ભેદ લાગુ પડતો નથી. ત્રિકાળ સામર્થ્ય સ્વરૂપ હોવાથી એ નિરાવરણ સ્વરૂપ છે, આવરણ નિરાવરણનો ભેદ લાગુ પડતો નથી, પ્રત્યક્ષ પરોક્ષનો ભેદ લાગુ પડતો નથી, એટલે એકદમ હયાત છે એવી રીતે એને જોવામાં આવે. એની એની જે હસ્તી છે એને હયાતી રૂપે જોવામાં આવે છે. બસ એ હયાતી અને વગર હયાતીનો જ આ ફેર છે. જેમ કોઈ મૃતક કલેવર હોય તો એમ કે જો કલ્પના થાય તો એમ થાય માણસ સૂતો છે, સારો સૂતેલો માણસ છે, અને એ જ આકાર હોય પણ અંદરમાં અચેતન ન હોય તો એને આકાર દેખાય છે પણ એની હયાતી નથી, એની પ્રતીતિ આવે છે તો એના ઉપર એની અસર આવે છે. જીવન અને મૃત્યુ જેટલો ફરક છે, હયાતી અને બિન હયાતીમાં જીવન અને મૃત્યુ જેટલો ફરક છે. તો અહીંયા જેવી હયાતી ગ્રહણ થાય છે, અસ્તિત્વ ગ્રહણ જેને કહે છે, એમાં સીધું જીવન શરૂ થાય છે અને નહીંતર તો ભાવ મરણ ચાલુ થઈ જાય, ચાલુ રહે છે. આટલો બધો ફેર છે આના. એ કહે છે કે અનંત સુખનું ધામ આત્મા છે, આશ્ચર્યકારી નિધિ આત્મામાં છે, એમ વારંવાર આત્માનો મહિમા લાવી પુરુષાર્થ પાડવો અને પ્રમાદને તોડવો. તો ભાષા એ રીતે કરવામાં આવે છે, મહિમા લાવવો. પણ જીવું પોતાના સુખના નિધાનને જાગૃતિમાં આવીને ગ્રહણ કરે કે હું આવો છું, ગ્રહણ કરવું એટલે પોતાની હયાતીમાં પોતાનું અસ્તિત્વ સ્થાપવું, ત્યારે એનો મહિમા ઉપડે છે, અથવા મહિમા ઉપડે છે અને એ કાર્ય થાય છે. એ રીતે પુરુષાર્થને ઉપાડવો, એમાં થોડો જોર આવી જશે અને એ જોરથી કામ કરવું, પ્રમાદને તોડવું. એ સિવાયના કાર્યને બધું પ્રમાદ કહેવામાં આવે છે. આત્મપુરુષ આત્મિક પુરુષાર્થ સિવાયનું બધું કાર્ય પ્રમાદમાં જાય છે. કેમ કે એ આત્મામાં સાવધાન થવાને બદલે એનો પુરુષાર્થ પરમાં સાવધાન થયો, રાગમાં સાવધાન થયો. પરમા અને રાગમાં સાવધાન થયો તે પ્રમાદ, સ્વરૂપમાં સાવધાન થયો તે અપ્રમાદ. એટલે સુખની મુખ્યતાથી કહે છે અહીંયા, તારું પ્રયોજન સુખથી છે અને તારું પ્રયોજનભૂત તત્વ પણ તું પોતે જ છો, એ સિવાય તારા માટે તારું કોઈ પ્રયોજનભૂત તત્વ નથી. આશ્ચર્યકારી નિધિ છે, નિધિ પણ કેટલી કે આશ્ચર્યકારી છે. શ્રુત જ્ઞાન લંબાવે તો આ બાજુ જ્ઞાનનો છેડો આવે નહીં, આ બાજુ એના નિધાનનો છેડો આવે નહીં, એમાં સામર્થ્ય ભર્યું છે. મહાઆશ્ચર્યકારી છે. જગતના બધા જ આશ્ચર્યકારી પદાર્થો અને પ્રસંગો આત્માના આશ્ચર્યકારી નિધાન પાસે તુચ્છ ભાસે, એવું મહાઆશ્ચર્યકારી તત્વ છે એમ કેવું છે. એ પ્રકારનો એને પોતાને મહિમા આવે અને એ બાજુનો વેગ સંવેગ ઉપડે તો પ્રમાદ એને તૂટ્યો, નહીતર પ્રમાદમાં જ પડ્યો છે. જે કાંઈ કરે એ બધું પ્રમાદને ખાતે જાય છે. અંતરમાં સાવધાન થા, આત્મામાં સાવધાન થા, આત્માના પુરુષાર્થમાં આ કઠણ છે, કઠણ છે, કઠણ છે એમ કરીને વાતને ઉડાડી દેવા જેવી નથી. સામાન્ય રીતે સંપ્રદાયમાં એ રીતે વાતને ઉડાડવામાં આવે છે. આ તો બહુ ઊંચી વાત છે ને, કઠણ વાત છે. પહેલા આ કરો, પહેલા આ બધું કરો, પહેલા અમે કહીએ છીએ તે બધું તમે કરો તો ઓલી વાત કદી કદાચ તમે કરી શકશો, કે તમે કરી શક્યા નથી ને કોઈ કરી શકશે એ રીતે. પહેલી વાત આત્મામાં સાવધાન થવાની છે, પહેલી વાત આત્માની રુચિ પ્રગટ કરવાની છે, એ વાત પહેલી છે ને બાકી બધી પછી છે એમ એને મુખ્યતા આપવી
જોઈએ.
સાચા છે, વાત તો જે છે તે છે, એના ઘરની છે, કોકના ઘરની નથી. પણ પોતે નીચે ઉતરી ગયો છે એટલે એને ઊંચી ઊંચી બતાવી અને હર્ષેલો મારે છે, અનાદર કરે છે. અત્યારે મને ન ખપે, મને અત્યારે ન ખપે, એની દાનત ખોટી છે. દેણદાર એમ કે ને પૈસા લેવા, અત્યારે નહીં તો ક્યારેક, પણ તમને કહ્યું ને કે અત્યારે નહીં પછી વાત, પણ પછી ક્યારેક તમને હું કહીશ, પણ અત્યારે નહીં. હવે એનું અત્યારે ને પછી પૂરું થાય ને કોઈ દે કાંઈ એમ કે એની દાનત જ નથી. એમ અરુચિ વાળા જીવની એ વાત છે, અત્યારે નહીં, પહેલા હું આમ કરું, પહેલા હું આમ કરું, પહેલા હું આમ કરું, પહેલા આમ તો કરું ને, પહેલા આમ તો કરું. પણ પહેલા આત્માને રુચિ કરવામાં તને વાંધો, પહેલા આત્મામાં સાવધાન થવાનું શું કરવા નહીં, પહેલા બીજું શું કરવા, એ પહેલા બીજું સુભાનીજી તો ત્યાં સુધી કહેતા કે પહેલા વાંચી તો લો, પહેલા સાંભળી તો લો, પછી હું પુરુષાર્થ. એ બધું પર્યાયનું એકત્વ દ્રઢ કરીને અરુચિ વધારવાની વાત છે. એ તમને ચોખ્ખું કહ્યું કે આ પીછે પીછે કરૂંગા, પીછે કરૂંગા, પીછે વાળા તો પીછે હી રહેગા, કોઈ દી એનો નંબર આગળ આવશે
નહીં.
અહીંયા પણ એ જાતની પ્રેરણા છે કે આત્માનો મહિમા લાવી લાવીને, આત્માના મહિમાવંત આત્માને જ્ઞાનમાં લઈને. એનો અર્થ એમ છે, મહિમા લાવવો એટલે કોઈ કૃત્રિમતા કરીને રાગ કરવો એમ નહીં, મહિમા લાવવામાં એવો ખ્યાલ આવે છે કે આત્માના વિકલ્પો બહુ કરવા, આત્માના બહુ વિકલ્પો કરીને મહિમા લાવવો એમ નહીં. મહિમાવંત એવું આત્મ સ્વરૂપ જ્ઞાનમાં આવે એટલે એનો મહિમા ને પુરુષાર્થ ને રુચિ બધા પરિણામ ઉગ્ર થયા વિના રહે. 349 ચક્રવર્તી બળદેવ અને તીર્થંકર જેવા આ રાજ આ વૈભવ કાંઈ નથી જોઈતું એમ સર્વની ઉપેક્ષા કરી એક આત્માની સાધના કરવાની ધૂને એકલા જંગલમાં ચાલી નીકળ્યા. દાખલો આપ્યો છે કે ચક્રવર્તી જેવા છ ખંડના ધણી, ત્રણ ખંડના ધણી અર્ધચક્રી બળદેવ, એને અર્ધચક્રી કહેવાય. અર્ધચક્રી નામ તો વાસુદેવને અર્ધચક્રી કહેવાય, આ તો બળદેવ છે. ચક્રવર્તી બળદેવ, પણ વાસુદેવ તો જાય છે ને, એટલે એમનો દ્રષ્ટાંત નથી લીધો, બળદેવ લીધા છે. એ ભવે મોક્ષ ગામ છે. અને તીર્થંકર જેવા એમ તો બાર માં બધી પુણ્યની પદવી છે, પુણ્યની પદવી છે. ચક્રવર્તી, તીર્થંકર, બળદેવ બધી મોક્ષગામી આત્માઓની પુણ્યની પદવી છે. જગતના જીવો પુણ્યવંતને ઓળખે છે, પવિત્રતાના ધણી ધર્મના ધણીને ઓળખતા નથી. એના દાખલા દઈએ છે, શું કરે જ્ઞાનીઓ. પુણ્યથી પ્રસિદ્ધ થાય છે, પ્રસિદ્ધ થવું એ પણ પુણ્ય સ્થળ છે ને, પુણ્ય પ્રસિદ્ધિ છે એની અંદર. એટલે એના દાખલાથી સમજાવે છે. એટલે જગત માં એ મોટા કહેવાની જે પુણ્ય નો એ વખતે ઉદયમાં ઉદયને હિસાબે એમ કહેવાય છે. એનું દ્રષ્ટાંત આપે છે કે જે જગતમાં કહેવાતા મોટા મોટા છે કે કેમ એ બીજી વાત છે. ખરેખર તો ધર્મ મોટો છે અને ધર્માત્મા મોટા છે, પુણ્યવંત આત્માઓ મોટા છે એમ ખરેખર છે, પણ જે કહેવાય છે એ અનુસાર. ચક્રવર્તી બળદેવ અને તીર્થંકર જેવા આત્માની સાધના કરવા માટે પોતાના રાજ અને વૈભવની ઉપેક્ષા કરી કે મારે આમાં ક્યાંય ફસાવું નથી, એની ઉપેક્ષા કરી, એમાં ક્યાંય એને ગમ્યું એને પકડી રાખ્યું એ વાત છે. આત્માની રુચિ પાસે બાકી બધું અરુચિમાં જાય છે. વિચારવા જેવો વિષય એ છે કે અંદર એવું શું છે, આત્મામાં એવું શું છે કે ચક્રવર્તી છ ખંડ સહજ માત્રમાં છોડવા તૈયાર થાય એમ કોઈ માણસને એમ કે. તમારે કાટના કટકાને પકડી રાખવો છે કે હીરો જોઈ છે, હીરો જોતો હોય તો કટકો નાખ ફેંકી દો, તમે આ હીરો લઈ લો, એક મુઠ્ઠીમાં બે માં એવા નથી તો સહજ માત્રમાં ફેંકી દઈએ. એમ અંદરમાં ચૈતન્ય હીરો છે, એ જેને જોઈએ છે સહજ માત્રમાં છ ખંડની ઉપેક્ષા કરી શકે છે. સહજ માત્રમાં છ ખંડની ઉપેક્ષા કરી શકે એ કેટલું કેવું તત્વ હશે એની કોઈ જિજ્ઞાસામાં આવવા જેવો વિષય છે. કોઈ અપૂર્વ જિજ્ઞાસામાં આવીને સમજવાની એ ચીજ છે, તુલના કરીને કે જેમાં છ ખંડ છૂટવા એ તો સહજ છે, લીલા માત્રમાં જેમ કોઈ નાકમાંથી કાઢી નાખે, કફ કાઢી નાખે, એવી રીતે છ છોડતા એને વાર લાગતી નથી. બોજો લાગે ને નાકમાં કફ ભરાઈ જાય તો એને શું લાગે, બોજો લાગે, કાઢે છૂટકો, એમ એને બોજો થઈ પડે છે. છ ખંડની ઉપાધિ એને બોજો થઈ પડે છે. જગતના સંસારી જીવને જે આશ્રય સ્થાન લાગે છે કે હાશ મને છે, મારે ઘર છે, મારે પૈસા છે, મારે કુટુંબ છે, મારે સગા સંબંધી છે, મારે સમાજ છે, મારે આ બધું છે, આ ગામમાં મારે બધું છે, હવે મારે આ ગામ છોડવું નથી, જ્યાં જાય ત્યાંને છોડવાનું મન ન થાય, છોડવું પડે તો આકરું લાગે, આંગળા પડી જાય, અરે અરે ગામ છોડવું પડ્યું એમ કે. અરે ગામ હું દેહ છોડવાનો છે એ પણ છોડે છૂટકો છે. તો પછી જેને ઉપેક્ષાનો વિષય થાય છે, જ્યાં સંસારી જીવોને એક હૂંફનું સ્થાન છે, આધારનું સ્થાન છે, એ સહજ માત્રમાં જે છોડી શકે છે, કોઈ વસ્તુ કેવી હશે એ વિચાર બધે આ વૈભવને આ કાંઈ નથી જોઈતું એમ સર્વની ઉપેક્ષા કરી એક આત્માની સાધના કરવાની ધૂને એકલા જંગલમાં ચાલી નીકળ્યા. સાધના કરવામાં બીજાના સાથની જરૂર નથી. એક એક શબ્દ બહુ સારી રીતે દીધા છે. સર્વની ઉપેક્ષા કરીને એમ દ્વેષ કરીને નહીં, આ બધું મારા રાગનું કારણ છે એમ દ્વેષ કરીને નહીં. રાગ ખસે અને દ્વેષ ઉભો થાય તો હજી ત્યાંનો ત્યાં છે, હજી રાગ એટલો જ ઉભો છે, જરાય રાગ ઓછો થયો નથી. એટલે ઉપેક્ષા શબ્દ અથવા ઉદાસીનતા શબ્દ છે. ઉપેક્ષા ઉદાસીનતા લેવી છે. એ જગતની ચીજો છે, મારાથી ભિન્ન છે અને મારે ને કાંઈ એને લેવા દેવા નથી. છ ખંડ મારા છે એ વાત નથી. એમ સર્વની ઉપેક્ષા કરી એક આત્માની સાધના કરવાની ધૂને એકલા જંગલમાં ચાલી નીકળ્યા. એકલા ચાલે નીકળ્યા, મારું કાર્ય હું એકલો સાધી લઈશ, મારા પુરુષાર્થથી મારું કાર્ય હું એકલો સાધી લઈશ. એવી ધૂનમાં, ધૂન છે, ધૂન એટલે જોર આવે છે, ધૂન એટલે એક જ કામ કરવું છે. એમ કોઈ નથી કહેતા કોઈ હાથ ધોઈને પાછળ પડી ગયા છે એમ. હવે એક આત્માને પરિપૂર્ણતા સાધવા માટે જે પાછળ પડી ગયા છે, બીજું કોઈ કામ નહીં. એવી રીતે જે જંગલમાં ચાલી નીકળ્યા, કેવા હતા એ કે જેમને બહારમાં કોઈ વાતની ખામી નહોતી, પાંચ ઇન્દ્રિયના વિષયોની કોઈ ખામી નહોતી. નહોતા એમની એક ચીજ નહોતી મળતી, એમને ખામી વાળી કોઈ ચીજ નહોતી, બધી ચીજ પૂરેપૂરી કમીના વગરની, ખામી વગરની. જેને પાંચે ઇન્દ્રિયના વિષયોની કોઈ ખામી નહોતી, જે ઈચ્છે તે જેમને મળતું હતું, જે ઈચ્છા થાય તો હાજર. કોઈ એમ ન કે ભાઈ નહીં તમારી શક્તિ નથી, તમારું ગજું નથી, એમ નથી. જે ઈચ્છે તે હાજર, જે ઈચ્છે તે જેમને મળતું હતું જન્મથી પાછા. એમને ગરીબ ઘરમાં જન્માતા અને પછી એમ કે પછી બધું મળવાનું પોતે મહેનત કરવી પડી, પરસેવો પાડ્યો ત્યારે માન માન મળ્યું. એમને જન્મથી પૂર્વકર્મની તૈયારી બધી થઈ ગઈ, જન્મથી તીર્થંકરોને તો જન્મ થયા પહેલા પણ પ્રકરણ થયું છે, છ મહિના પહેલા રત્નોની વર્ષા થાય. જન્મ થાય એ પહેલા છ મહિને તો રત્નોની વર્ષા થાય, માતાના ગર્ભમાં આવે એ પહેલા છ મહિના, એ પહેલા છ મહિના જન્મ થાય ને, આયુષનો જન્મ થાય. આયુષ તો ત્યાંથી માતાના ગર્ભમાંથી આયુષ શરૂ થાય છે, ત્યાંથી છ મહિના અગાઉ. એટલે કે એ નગરીમાં કોઈ દરિદ્ર ન રહીએ, પાણીની જેમ રત્નો વરસે તો એ નગરીમાં કોઈ દરિદ્રી દુખ્યો ન રહીએ. એને તો દુઃખ હોવાનો ક્યાં સવાલ છે, એને તો કોઈ દરિદ્રતાનો પ્રશ્ન રહેતો નથી. ઉદય અહીંયા શરૂ થઈ ગયો ત્યાં પછી બધા, હા, પણ ત્યાં પછી બધું બધું પાપનો ઉદય પૂરો થવાના બધા ચિહ્નો શરૂ થઈ જાય છે. જે માયા માણસનું આયુષ પૂરું થાય ત્યારે શું થાય, એ નાની મોટી માંદી આવી શરૂ થાય, શરીરની અશક્તિ શરૂ થાય, અનેક પ્રકારના એ બધા ચિહ્નો શરૂ થાય. પ્રતિકૂળતાના એ શું બતાવે છે, પુણનો ઉદય બતાવે છે ને, એ પ્રકારના મનુષ્ય ગતિના પુણ પૂરા થવા આવ્યા, પાપનો ઉદય થોડો થોડો ચાલુ થઈ ગયો એમ. ત્યાં પુણ પાપનો ઉદય પૂરો થઈ અને પછી જે ઊંચી રીતે આવવાની છે એના લક્ષણો ચાલુ થઈ જાય છે. જન્મ થયા પહેલા પણ ઇન્દ્રો જેમની સેવામાં તત્પર રહેતા, કાળજી કરે ઇન્દ્ર, મોકલે છે ને દેવીઓને, જાઓ માતાની સેવા કરો, પંચકલ્યાણકમાં દર્શન કરવામાં આવે છે, એ સમજાવવામાં આવે. જન્મ થયા પહેલા એને શાતા માટે દેવીઓને મોકલે, એમને ક્યાંય ક્યાંય પણ અશાતા થવી જોઈએ, તીર્થંકરની જનની છે એને ક્યાંય એને અશાતા થવી જોઈએ નહીં, એ તો પુન પ્રકૃતિ લઈને આવેલા હોય છે એટલે એનીથી અશાતા નથી થતી, તો પણ વિશેષ શાતાને અર્થે મોકલે છે. કેટલા નરક માંથી આવવાના છે મને ખબર
નથી,
બધા ચોવીસ
પૂરો કરવા દે,
અત્યારે આપણે અહીંયા છીએ એટલે એનો થોડીક વિચાર કરીએ, વિકલ્પ કરીએ, બાકી આવી અનંતી ચોવીસી ગઈ, ઉત્સર્પિણી ને અવસર્પિણી અનંતી ચોવીસી, પણ તીર્થંકર પ્રકૃતિનો ઉદય થાય છે એટલે આ બધા પ્રકાર બહારમાં શરૂ થઈ જાય છે. એ તો એમ કહેવું છે એમ કરીને કે આવા ઉત્કૃષ્ટ પુણ્યના ધણી પણ પુણ્યની મહિમામાં ન રોકાણા, ફસાણા નહીં, તો તારે તો કાંઈ એવું રોકાવા જેવું નથી, જે ફસાઈ જાય એવા સંયોગો હતા એમાં એ ફસાણા નહીં, તો તારે તો ક્યાંય ફસાવા જેવું નથી, વાત તો ત્યાં લઈ જવી છે, રાગ વધારવા માટે વાત નથી, મને પણ આવું થાવ, મને પણ આવું હો એવો ભાવ કરવા જેવો નથી. ઇન્દ્રો પણ જેમની સેવામાં તત્પર રહેતા, ઇન્દ્રો પણ જેમના જન્મ પહેલાથી કાળજી લે છે, ઇન્દ્રો પણ જેમની સેવામાં તત્પર રહે છે, અને લોકો જેમને ભગવાન કહીને આદરતા, ભગવાન તો પછી થવાના છે પણ એટલો બધો આદર કરે, ભગવાનનો જન્મ થયો, શું કે ચોથે ગુણ સ્થાને હોય છે, દસ ભાવ પહેલા સમ્યક મતિ સુખ જ્ઞાન લઈને આવ્યા, સમ્યક દર્શન લઈને આવ્યા છે, ભગવાન થવાને તો તેરમું ગુણ સ્થાન તો દૂર છે, તો પણ એમ કહે છે પણ ભગવાનનો જન્મ છે, ભગવાન કઈ કઈને આદર કરે, અત્યારથી ભગવાન કહે, લોકો જેમને ભગવાન કહીને આદરતા એવા ઉત્કૃષ્ટ પુણ્યના ધણી, આવા ઉત્કૃષ્ટ જગતના સર્વોત્કૃષ્ટ જે પુણ્ય છે એના દ્રષ્ટાંત દેવામાં આવે છે, એ પણ એમ કે દરકાર નથી કરતા, ઉપેક્ષા કરે છે, સહજ છે, આત્મા કેટલો મહિમાવંત છે હું વાત ત્યાં લાવી છે, કેટલો આત્મા મહિમાવંત છે એ
વિષય.